Honorable Dilip Vedarachi, you have 9 minutes.
Garukata Mantri Tumani, Matadina Kale then Kapala Yurala Marsulu, Velavai Tiene, Yura Matanse Panat Ketumpat Ki Peka, Palaveni Panatama, Vistuna Dai Panate, Yantika Dira Boat to Sanda Pitati Mesa Family Osterpate, Dira Jasapat Varagan Labaga Tutui. Make up by Garumantuma, Bahudini Atra, Pamanak Sima Karan, Body Boat to Elta, Pitating Indians, Hiker Boat to Elta, Evata may Panatatur Karan, Nepa, Egan may kilometer Atra Pai, may Rakiavane, Etokota may VMX Sogi electronic, Yantra Hikala, Prasna Katuno, Hinsak Musu, Elam Pudelgana Vadula, Dior Karma, Tekaragana Berua, Vatit Telavita, Mayota Panatatur, Mayatur Kurla. ත්ම කරනකොට මේ කර්මාන්තේ එහෙම කඩා වැටෙනවා. ඒසම්ම වැඩි කතා කරන්න නැහැ. ඒක අයින් කරන්න. ඒ වගේ අර බෞද්ධින යාත්‍රා ආද ලංකාවේ 5792ක් රැකියාව කරනවා. ඒ 5792කින් 3000කට වැඩි අද ගැට ගහලා තියෙනවා. මේ ඩීසල් ප්‍රශ්නේ නිසා ඩීසල් ගණන් ගිහිපු නිසා දීව කර්මාන්තේ කරන්න විදියක් නැහැ. ඒක මේ මාළු මෙතර ගණන් ගිහිලා තියෙනවා. ඉතින් මේක පිළිලක් ඇතුව අපිට කතා කරන්න අපිට විනාඩි 15ක් විස්සක් තිබුණා මේ ප්‍රශ්න නිසා අපේ වෙලාව නැති කරලා තියෙනවා මේ කාලකන්ණී පාර්ලිමේන්තුවේ ටේනෝට වැඩි හොඳයි ගෙදරට වෙලා ඉන්නේ අපේ පනත් ගැන අපිට කිසියක් ගැන අපේ දියවර ශේෂ්ඨ ගැන අපිට කතා කරන්න වෙලාවක් නැහැ නේ ඒ නිසා මොකද කිව්වේ කතා කරන්න ඉන්න ඒ නිසා ගරු සභාපතිතුමනි ගරු මම අද මම ජනාධිපතිතුමත් එක්ක මේ ගැන සාකච්ඡා කරා ඩීසල් ප්‍රශ්න ගැන ලාම්පු තෙල් ප්‍රශ්න ගැන මේ ඩීසලුයි ලාම්පු තෙලුයි රුපියල් 200ට ලීටරේ ලබා දෙන වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන්න නායකතුමා තීරණය කරනවායි කියලා පාර්ලිමේන්තුවේ කතා කරන යෝජනාව හරි ගස්සලා කැබිනට් එකට ඉදිරිපත් කරන්න එවන්න කියලා දීවර ඇමතුමාට උපදෙස් දෙන්න කියලා කිව්වා. ඔබතුමාටත් උපදෙස් දීලා ඇති. ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්නේ මේ දීවර යාත්‍රා වලට මේ රටේ අපේ දීවර වරායවල් 22ක් තියෙනවා. මේ වරායවල් 22කින් තමයි මේ බෝට්ටු 5000 ගානට තෙල් ගහන්නේ. එතකොට ඒක දීවර දෙපාර්තමේන්තුවේ නිලධාරීන් හරහා තමයි තෙල් ගහන්නේ වරාය නීතික සංස්ථාවේ. එතකොට මේක හොරකමක් සිද්ධ වෙන්නේ නැහැ වංචාවක් සිද්ධ වෙන්නේ නැහැ. ඉතින් ගොවියට පොහොර සානාධාර දෙනව නම් තෙල් සානාධාර දෙනව නම් දීවරටත් මේ රුපියල් 100ක් ලීටරෙන් අඩු කරලා මේ දීවර කර්මාන්තය දිනු කරන්න කඩාවැටිච්ච කර්මාන්තය දිනු කරන්න සහයෝග ලබා දෙන්නේ කියලා ඒ ලීටරකින් රුපියල් 100ක් අඩු කරලා රුපියල් 200 වෙන්නේ. ලීටර 59 ලක්ෂයයි මාසෙකට යන්නේ මේ බෝට්ටු 5000 ගානට මේ වරාය 22කින් ගහන්න. ඉතින් ඒක හොරගමක් සිද්ධ වෙන්නේ නැහැ. ඒක නිසා මේ වටනා කියන කර්මාන්තයක් මේ රටට විදේශී විනිමය කියන කර්මාන්තයක් ඒ වගේම මේ රටේ ජනතාවට ප්‍රෝටීන් ආහාර මිශ්‍ර ලබා දෙන කර්මාන්තයක්. ඉතින් මේක විශාල කර්මාන්තයක්. මේ කර්මාන්තේ කඩාවැටෙන් දෙන්න එපා. ඒ වගේම දීවර දෙපාර්තමේන්තුවේ දීවර අමාත්‍යාංශයේ මේ නිලධාරිවරු ඒ වගේම ආයතන 6ක නිලධාරිවරු මේ දීවර ශේෂ්ඨය කඩා වැටලා මංකොල්ල කාලා හොරන් කරලා විනාශ කරනවා. ඉතින් මේ වගේ දේවල් වෙන සිද්ධ වෙන්න එපා. මේ රටේ සම්පතක් ජාතික සම්පතක් මේ මහමුද කියන ජාතික සම්පතක්. ඒක නීති රීති හරි ගස්සලා සාධාරණ විදියට මහ ජනතාවගේ අහිංසක දීවරයගේ සුහීරිය මාංශය ඌර ගන්න එපා. මම මේ නිලධාරිවරුන්ට කියන්නේ අද ඔබතුමා ලේකම්බර වරිය අවුරුදු 60 විශ්‍රාම ගිහිලා තියෙනවා. අද ඒක සේවා දීර්ඝ දිගුවක් කරලා තියෙනවා ඔබතුමා. ඒ මේ සේවා දිගුවක් කරන්න මේ අමාත්‍යාංශයක නිලධාරිවරු දැනුමක් අවබෝධයක් කියන මේ ශ්‍රේෂ්ඨය ගැන අවබෝධයක් තියෙන නිලධාරිවරු පත් කරන්න ඕනේ. ඉතින් මේවා අවබෝධයක් නිලධාරි පත් කළා මේක හොර ගුහාවක් වෙලා මේ කර්මාන්ත කඩාවැටලා මේ දීවරයට ගැන හොයන්න බලන්නේ නැහැ. දීවරය ගැන නීති රීති හදලා ගස්සන්න නැහැ. ඉතින් මේ වගේ ප්‍රශ්න රාශියක් අද මේ කර්මාන්ත තියෙනවා. ඉතින් මේ බහුදින යාත්‍රා හිමියන් බෝට්ටු 3000ක් විතරද ගැට ගහලා තියෙනවා රැකියාව යන නිසා රටට ණය වෙලා තියෙනවා දේපළ උගස් තියලා තියෙනවා බඩමුට්ටු උගස් කරලා තියෙනවා මේක හරියාකාර සිස්ත නොවුනොත් බහුදින යාත්‍රා හිමියන් සහ කුඩා බෝට්ටු 40000ක් තියෙනවා ඒ හිමියන් සමග පාර්ලිමේන්තුව දොරකඩ උපවාසයක් ආරම්භ කරන්න අපි ලෑස්ති කරලා තියෙනවා ඒක නිසා කරුණා කරලා මම ජනාධිපතිතුමරක් කියනවා මේ ආණ්ඩුවට කියනවා ඇමතුමාරක් කියනවා මේ දීවර කර්මාන්ත කඩාවැටෙන් දෙන්න නැතුව මේ තෙල් ප්‍රශ්නේ විසඳුමක් ලබා දෙන්න තෙල් ලීටරේ රුපියල් 2200කට ඩීසල් ලීටර රුපියල් 2000කටයි ලාම්පු තෙල් ලීටර රුපියල් 200කටයි ලබා දෙන වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන්න ජනාධිපතිතුමාට මේ වාර්තාව හරියට යවන්න කැබිනට් එකට ඉදිරිපත් කරලා කැබිනට් එකේ තියෙන අපේ දීවර ශ්‍රේෂ්ඨය ගැන අවබෝධයක් ඇති ඇමතිවරු ඉන්නෝ මේ කතා කරන්න මේ අපිට මාළු තමෝල ගම්නාස මාළු කැලක් කන්න විදියක් නැහැ තරස් මාළු වල මිල ගිහිල්ලා ඉතින් මේ කර්මාන්ත මේ විදියට රටේ ඉඳ දෙන්න එපා ඒ නිසා ගරු ඇමතිතුමනි මම ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරන්නේ මේ දීවර බෝට්ටු වෙනුවෙන් මේ කර්මාන්ත වෙනුවෙන් මේ දේ ඉෂ්ට කරන්න ඒ වගේම තමයි ඔබතුමාට මම මාස දෙකකට උඩින් මම ඉදිරිපත් කරා අම්බලංගොඩ දීවර වරායේ රේඩියෝ එක කැඩලා රේඩියෝ මද්දස්ථානේ කැඩලා මූදේ ඉන්න දීවරයන්ට අමතන්න විදියක් නැහැ. ඉතින් මේවා මාස ගානක් කැඩලා තියෙනවා. දීවර දෙපාර්තමේන්තුව අමාත්‍යාංශයව හරිගස්සන්නේ නැහැ. ඇයි මේ මේ මිනිස්සුන්ගේ ප්‍රශ්නවලට උත්තර ලබා නොදෙන්නේ? ඒ නිසා ඒ දෙක කටයුතු කරන්න කියලා ඔබතුමාගේ මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම අද හම්බන්තොට දීවර වරායට බෝට් මූදේ රෝගී වෙච්ච රෝගියෙක් මීගම බෝට්ටුවකින් වරායට එන්නා වරාය මොකට වෙලා බෝට්ටුව ගන්න කුඩු වෙලා අද උදේ වරුවේ. ඉතින් මේ ලක්ෂ කෝටි 4ක කෝටි 2ක 3ක බෝට්ටුවක් අද ලෙඩෙක් කරගෙන හම්බන්තොට වරායේ ගැටිය ඇතුල් කරන්න බැරුව කුඩු වෙලා විනාශ වෙලා තියෙනවා. මේ වරාය දීවරාය නීතික සංස්ථාවට උපදෙස් දීලා මේ වරායවල වෙලා තියෙන අඩුපාඩු හොයලා ඕ මොකට හැදිච්ච මේ හොයලා බලලා ඒව ක්‍රියාත්මක කරන්නේ කියන එකත් මම ඔබතුමාට මේ අවස්ථාවේ දැනුම් දෙනවා. ඒ වගේම තමයි
member you have 2 more minutes
විනාඩියක් දෙනු. ඒ වගේම තමයි කරු මන්ත්‍රීතුමනි හම්බන්ත මාදල් කර්මාන්තය ගැන මාදල් කර්මාන්තේ පට්ටි වරාය මාදල් කර්මාන්තේ මාදල් 24ක් තියෙනවා අවුරුදු සියයකට වැඩි පරණ කර්මාන්තයක් මේක. ඒ නිසා ගරු මන්ත්‍රීතුමනි මේක පෞගිය කාලේ 2017 අනවසර බලපත්‍රයක් ලබා දීලා අනවසරෙන් දේශපාලන හයිය අරගෙන මාදල් දෙකක් වට කරන්න බලය දීලා තිබුණා. බලපත්‍ර දීලා නැහැ. ඒක නීතිරීතියක් තියෙන බලපත්‍ර ලබා දීමේ. ඉතින් එහෙම නීතිරීතියක් නැතුව බලපත්‍ර ලබා දීලා නැහැ. දැන් මනුම් කටයුතු කරන්න ගියා. ඒ මනුම් කටයුතු වෙරළ තීරේ කිලෝමීටර් 1609ක් තියෙනවා. එයින් ටිකක් අඩු කරලා අර දෙගොල්ලොට වෙනම ලබා දෙන්න හදනවා. ඒ නිසා මේවා නීති විරෝධී වැඩ. දීවර දෙපාර්තමේන්තුවෙන් මේ දේවල් ක්‍රියාත්මක කරනකොට නිසියාකාර වැඩ ක්‍රියාත්මක කරන මේ මංකොල්ලකාරන්ට හොරුන්ට දේශපාලන හයිය තියෙන මිනිස්සුන්ට මේ අහිංසක මිනිස්සුන්ගේ දීවර තොටුපළ මංකොල්ල කන් දෙන්න එපා. අන්න ඒකත් මම මේ අවස්ථාවේදී මතක් කරමින් ඔබතුමා ඒ දේ ඉෂ්ට කරන්නේ කියලා ඉල්ලා සිටමින් තව ඔබතුමා අප විනාඩියක් මට දෙන්න. අපි දීවර කර්මාන්තය ගැන කතා කරන්නේ කොටි බෝට්ටු හිමියෝ 40,000ක දර අසරණ තත්ත්වයට පත් වෙලා තියෙනවා. මේ මිනිස්සුන්ගේ ලාම්පු තෙල් ප්‍රශ්නේ. ඉතින් මේ ප්‍රශ්නවලට විසඳුම් ලබා දීලා මේ වාර්තාව හරිගස්ස ජනපත්තුමට යවලා කැබිනට් එකට ඉදිරිපත් කරලා කැබිනට් එකේ අනුමැතියක් අරගෙන මේ ලාම්පු තෙල් වලටයි ඩීසල් වලටයි ලීටරේ රුපියල් 200කින් ලබා දීමේ වැඩපිළිවෙල සකස් කරන්න කියලා මම ඇමතුමාගෙන් ඉල්ලීමක් කරගෙන ඉගෙන ඉල්ලීමක් කරන ඔබතුමාට මට වෙලාව ලබා දීම ගැන මම ස්තුතිවන්ත වෙනවා කියලා ප්‍රකාශ කරනවා.
Thank you. Honorable Minister Douglas Devananda, you have 20 minutes.
நன்றி குழுக்களின் திரை தவிசாளர் அவர்களே 1996 ஆண்டின் இரண்டாம் இலக்க கடற்தொழில் மற்றும் நீர்வாழ் உயிரினங்கள் சட்டத்தின் கீழ் 5 ஒழுங்கு விதிகளை சமர்ப்பித்து அது தொடர்பில் உரையாற்றுவதற்கு எனக்கு வாய்ப்பு வழங்குமே குறித்து முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இதில் முதலாவது ஒழுங்கு விதியானது 1996 ஆண்டின் இரண்டாம் இலக்க கடற்தொழில் மற்றும் நீரியல் வளங்கள் சட்டத்தின் 61 முதலாம் பிரிவின் எஸ்ஜி எஸ்ஹெச் மற்றும் டி சரத்துக்களின் கீழ் வகுக்கப்பட்ட விஎம்எஸ் கருவி தொகுதியினை செயல்படுத்துகின்ற 2015 திருத்திய ஒழுங்கு விதி கோவையாகும். இலங்கை நீர்பரப்பிலும் ஆழ்கடலிலும் கடல் தொழில் நடவடிக்கைகளில் ஈடுபடுகின்ற கடல் தொழில் படகுகளை செய்மதி தரவின் மூலம் விஎம்எஸ் கருவி தொகுதி மற்றும் ஏனைய இலத்திரியனில் உபகரணங்களின் மூலமாக கண்காணிப்பது தொடர்பில் இந்த ஒழுங்கு விதியானது வகுக்கப்பட்டுள்ளது. இந்த விஎம்எஸ் கருவி தொகுதியானது பல நாட்களங்களில் பொருத்தப்படுவது கட்டாயமாகும். நமது அமைச்சின் கீழ் உள்ள கடத்தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்களத்தினால் தரையில் 24 மணித்தியால செயல்பட்டு வருகின்ற கண்காணிப்பு நிலையத்தின் மூலமாக குறித்த படகினை கண்காணிப்பது மற்றும்
Honourable Member, what is the point of order?
Garu Mulas, Garu Niyojya Karaka Sabha Sabhapathitumani, Sabhave Ganapurnine.
We'll call for quorum. Honourable Minister, please continue.
Okay, Nandri. In the VMS Karivi Todianade, Palanat Kalangal Purtapodavadu Katayamahum, Amad Amachin Kurul, Karatul Matum Nirial Valangal Tanakalatanal, Tarail Sail Purtapatu Varahundra, Irvatral Manatiala, Kankanipu Nilatin Mulamaha, Kurita Parahinai Kanganipadu, Matum Inankan Padaku Eduaha in the VMS Karivi Todi. பொருத்தப்படுகின்றது இந்த கருவி தொகுதி பொருத்தப்படுவதன் மூலம் கரத்தொழில் கைத்தொழிலை மேலும் முகாமித்துவம் செய்வதற்கும் வாய்ப்புகள் அதிகம் ஏற்படுவதுடன் சட்டவிரோத மற்றும் அறிக்கையிடப்படாத கரத்தொழிலினை ஐயு கட்டுப்படுத்துவதற்கும் அதே நேரம் படகுகள் திசை மாறி செல்லாத வகையிலும் வேறு நாடுகளின் கடற்பரப்பிற்குள் செல்வதை தவிர்க்கின்ற வகையிலும் பாதுகாப்பினை வழங்குவதற்கும் இதன் மூலமாக இயலமையாக இருக்கின்றது இந்த விஎம்எஸ் கருவி தொகுதியில் பொருத்தப்பட்டதும் அதனது பராமரிப்பு மற்றும் பழுதுபார்த்தல் போன்ற செயல்பாடுகளை கடற்தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்களம் ஓராண்டு காலத்திற்கு இலவசமாக மேற்கொண்டுள்ளது அதன் பின்னர் பழுதுபார்த்தல் பராமரித்தல் போன்ற நடவடிக்கைகளை பல நாட்களங்களின் உரிமையாளர்களே மேற்கொள்ள வேண்டும் அதற்கென மேற்படி திணைக்களத்தினால் பதிவு செய்யப்பட்ட சேவை வழங்குநரின் ஊடாக மேற்கொள்ள வேண்டும் அதற்கான வசதிகள் மற்றும் மேற்பாடுகள் தொடர்பில் இந்த ஒழுங்கு விதிகள் கோவையில் குறிப்பிடப்பட்டிருக்கின்றன இங்கு எனக்கு முன்னால் பேசிய முன்னாள் கடற்தொழில் இராஜாங்க அமைச்சர் அவர்கள் ஒரு தவறான செய்தியை முன்வைத்திருக்கின்றனர் இது வந்து தனிய முழுக்க முழுக்க பல நாட்கள் களங்களுக்கு மாத்திரம்தான் பொருத்தப்படுகின்றதை ஒழிய அதாவது 4 நாட்களுக்கு மேல்பட்ட களங்களுக்கு தான் இது பொருத்தப்படுகின்றதை ஒழிய அதற்கு உட்பட்ட நீங்கள் குறிப்பிட்டது போல சிறிய படகுகளுக்கு அல்ல மேற்படி சேவை வழங்குநரின் தலைமை அலுவலகம் கொழும்பு பத்திரமுள்ள பகுதியில் அமைந்திருக்கும் சேவை வழங்குவதற்கான கிளைகள் அனைத்தும் கடல் தொழில் துறைமுகங்களில் அமைக்கப்பட்டிருக்கின்றது விஎம்எஸ் கருவி தொகுதிகளை பொறுத்தவரையில் ஆஸ்திரேலிய அரசாங்கம் தங்களது நாட்டுக்கு மேற்கொள்ளப்படுகின்ற ஆட்கடத்தல்களை கட்டுப்படுத்துவதும் நோக்கில் இலங்கை அரசாங்கத்துடன் கலந்துரையாடி ஆஸ்திரேலிய அரசாங்கத்தின் நிதி உதவியால் ஆஸ்திரேலிய தூதரகத்தின் ஊடாக ஐஓஎம் சர்வதேச நிறுவனத்திற்கு பொறுப்பு ஒப்படைக்கப்பட்டு அதன் ஊடாக சர்வதேச கேள்வி கோரப்பட்டு ஸ்லோவேனிய நாட்டில் உள்ள ஒரு நிறுவனத்திடம் கொள்வனவு செய்யப்பட்டமையாகும் அதே நேரம் நமக்கு பல நாட்களங்களை கண்காணித்தல் சட்டவிரோத செயல்பாடுகளை தடுத்தல் பல நாட்களங்களுக்கான பாதுகாப்பு கடற்தொழில் முகாமித்துவம் போன்ற காரணங்களுக்காக மேற்படி தொழில்நுட்பம் வாய்ந்த கருவி தொகுதியில் தேவைப்பாடுகள் இருந்தது அந்த வகையில் மொத்தமாக 4200 விஎம்எஸ் கருவி தொகுதிகள் 10 கட்டங்களாக நமக்கு வழங்கப்பட்டன ஆஸ்திரேலியாவின் நன்கொடையாக இவற்றில் 3734 விஎம்எஸ் கருவி தொகுதிகள் பல நாட்களங்களுக்கு இலவசமாக பொருத்தப்பட்டுள்ளன மீதமுள்ள விஎம்எஸ் தொகுதிகள் இவ்வருட இறுதிக்குள் பொருத்தப்பட எதிர்பார்ப்பு கொள்ளப்பட்டுள்ளது அத்துடன் 328 விஎம்எஸ் தொகுதிகள் ஏற்கனவே பல நாட்களங்களின் உரிமையாளர்களால் நிதி வழங்கப்பட்டு பொருத்தப்பட்டுள்ளன குறிப்பாக கடலுக்கு சென்று 4 நாட்களுக்கு மேல் கடற்தொழிலில் ஈடுபடுகின்ற படகுகளுக்கு இந்த விஎம்எஸ் கருவி தொகுதிகள் பொருத்தப்படுகின்றன. அந்த வகையில் நமது நாட்டில் சுமார் 7,146 படகுகள் பதிவு செய்யப்பட்டுள்ள நிலையில் அவற்றில் பழுதடைந்த படகுகள், பயன்பாட்டில் இல்லாத படகுகள் என்பவற்றை அகற்றி பார்க்கின்ற பொழுது சுமார் 4,177 படகுகள் கடற்தொழிலுக்கென தற்போதைய நிலையில் பயன்படுத்தப்பட்டு வருகின்றன. இரண்டாவதான ஒழுங்கு விதியானது 1996 இரண்டாம் இலக்க கடல் தொழில் மற்றும் நீரியல் வளங்கள் சட்டத்தின் 6, 7, 8, 9 மற்றும் 10 பிரிவுகளுடன் இணைத்து வாசிக்கப்பட வேண்டிய 61வது பிரிவின் கீழ் வகுக்கப்பட்ட 1996 திருத்திய கடற்தொழில் செயல்பாட்டு ஒழுங்கு விதியாகும். இலங்கை நீர்ப்பரப்பில் சுழியோடி ஸ்கியூபா முறையில் மீன்பிடி நடவடிக்கைகளில் ஈடுபடுகின்றவர்கள் அதற்கென பயன்படுத்தப்படும் படகுகளில் 10 சிலிண்டர்கள் வரையில் கொண்டு செல்வதற்கு அனுமதி வழங்கப்படுகின்ற ஒழுங்கு விதியாக இது அமைகின்றது. இதுவரை காலமும் இது இம்முறையில் கடற்தொழிலில் ஈடுபடுகின்ற பொழுது 8 சிலிண்டர்கள் வரையில் மாத்திரமே கொண்டு செல்வதற்கே அனுமதி வழங்கப்பட்டிருந்தது. எனினும் எரிபொருள் வெளியேற்றம் காரணமாக கடற்தொழிலுக்கு செல்ல இயலாமல் வாழ்வாதாரங்கள் இன்றி கடற்தொழிலாளர்கள் பெறும் இடர்களை எதிர்கொண்டிருந்த நிலையில் ஒரு நிவாரண பரிச்சார்த்த முயற்சியாக இந்த அனுமதி வழங்கப்பட்டுள்ளது. அத்துடன் பதிவு செய்யப்பட்ட படகுகளில் ஏனைய பதிவு செய்யப்பட்ட படகுகளில் தொழில் செய்வதற்கென பதிவு செய்யப்பட்ட நபர்கள் மாறி மாறியும் தொழிலுக்கு செல்லுகின்ற அனுமதியும் வழங்கப்பட்டுள்ளது. இதன் சாதக பாதகங்களை கண்டறிந்து எதிர்காலத்தில் மாற்றங்களை ஏற்படுத்துவதற்கும் நாம் எதிர்பார்ப்பு கொண்டுள்ளோம். மூன்றாவது ஒழுங்கு விதியானது 1996 இரண்டாம் இலக்க கடற்தொழில் நீரியல் வளங்கள் சட்டத்தின் 61வது பிரிவின் முதலாம் உட்பிரிவின் எஸ்சி ஆம் பந்தியின் கீழ் வகுக்கப்பட்ட 2023 மீன்பிடி பொழுதுபோக்கு விளையாட்டினை முகாமைத்துவம் செய்கின்ற ஒழுங்கு விதியாகும். இத்துறையானது பொழுதுபோக்கிற்காக மட்டுமன்றி தங்களது வாழ்வாதாரங்களை ஈட்டிக் கொள்கின்ற வகையிலும் தங்களுக்கு தேவையான மீனினங்களை உணவுக்கென பெற்றுக் கொள்கின்ற வகையிலும் மேற்கொள்ளப்பட்டு வருகின்றன. இந்த செயல்பாட்டின் போது அனுமதி பத்திரமற்றவரும் இந்த துறையில் ஈடுபடுவதற்கான வாய்ப்பு வழங்கப்பட மாட்டாது. அதே நேரம் ஏதேனும் ஆபத்துக்குரிய அல்லது பாதுகாக்கப்பட வேண்டிய மீனினங்கள் அகப்பட்டால் அவற்றை உயிருடன் விடுவிக்கப்படல் வேண்டும் என்ற விடயமும் கட்டாயமாக்கப்பட்டுள்ளது. அதே நேரம் இதுவரை இத்துறையில் ஈடுபடுகின்றவர்கள் பயன்படுத்தும் படகுகளும் கடற்தொழில் மற்றும் நீரியல் வளங்கள் தினக்களத்தில் பதிவு செய்யப்பட்டிருத்தல் வேண்டும். சூழல் மற்றும் வளங்களின் பாதுகாப்பு கருதி மேற்படி ஒழுங்கு விதியானது வகுக்கப்பட்டிருக்கின்ற நிலையில் குறிப்பிட்டதொரு கால அவகாசத்தில் இத்துறையின் சாதக பாதகங்களை கண்டறிந்து மேலும் ஆய்வுக்கு உட்படுத்தி சில மாற்றங்களை இத்துறையில் கொண்டு வருவதற்கு நாம் எதிர்பார்ப்பு கொண்டுள்ளோம். சுற்றுலாத்துறை பயணிகளுக்கு ஒரு நம்பிக்கையை ஊக்குவிப்பினையும் ஏற்படுத்தும் வகையிலும் இத்துறையில் தங்கியிருப்போரது வாழ்வாதாரங்கள் கருதியும் இத்துறையை பொருத்தமான வகையில் மேலும் மாற்றியமைப்பதற்கு நாம் பல்வேறு துறையினரின் ஆலோசனைகளையும் கருத்துக்களையும் அறிந்து வருகின்றமை குறிப்பிடத்தக்கதாகும். இங்கு முன்னாள் அமைச்சர் கதைக்கின்ற பொழுது கடற்தொழிலாளர்கள் இன்றைய அந்த பொருளாதார சிக்கலில் எதிர்கொள்ளுகின்ற பிரச்சனைகள் தொடர்பாகவும் எரிபொருளுக்கான விலையை குறைக்குமாறும் கேட்டிருக்கின்ற என்னுடைய எதிர்பார்ப்பின்படி வருகின்ற வரவு செலவு திட்டத்தில் ஜனாதிபதி அவர்கள் அதை உள்வாங்குவதா சொல்லியிருக்கின்றார். இருந்தாலும் இந்த கடற்தொழிலாளர்கள் எதிர்கொள்ளுகின்ற பிரச்சினைக்கு நாங்கள் ஆலோசனை சபை ஒன்று அமைத்திருக்கின்றோம். ஆனபடியினால் வருங்காலங்களில் உங்களுடைய பங்களிப்பும் அவசியம் என்பதையும் இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக்கொண்டு இந்த 4வது ஒழுங்கு விதியானது 1996 இரண்டாம் இலக்க கடற்தொழில் நீரியல் வளங்கள் சட்டத்தின் 61வது பிரிவின் கீழ் ஆக்கப்பட்ட 2023 முதலாம் இலக்க இயந்திரமயமாக்கப்பட்ட கடற்தொழில் படகுகளில் புறப்பாடு மற்றும் வர்த்தக முகாமைத்துவம் ஒழுங்கு விதியாகும். இந்த முறையானது தற்போது நடைமுறையில் இருந்து வருவதாகும். கடற்தொழிலில் ஈடுபடுகின்ற படகுகள் தொழிலுக்கென புறப்பட்டு செல்லுதல், மீள வருகை தரல் போன்ற விடயங்கள் கடத்தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்கள பணிப்பாளர் ஆணையத்தினால் வழங்கப்படுகின்ற அனுமதி பத்திரத்தின் கீழ் மேற்கொள்ளப்படுதல் வேண்டும். கடத்தொழிலின் பாதுகாப்பு, அறுவடைக்கு பின்னரான பாதிப்புகளை குறைத்தல், வளங்களின் பாதுகாப்பு, சட்டவிரோத முறைமைகளிலிருந்து பாதுகாப்பு உள்ளிட்ட காரணங்களால் இந்த ஒழுங்கு விதியானது கொண்டுவரப்படுகின்றது. இதன் பிரகாரம் அனைத்து படகுகளும் அப்படகுகளின் அனைத்து விடயங்களுக்கும் ஆய்வுக்குட்படுத்தப்படும். ஆனால் இங்கு அமைச்சர் அவர்கள் கேட்டுக்கொண்டது கிணங்க, நாங்கள் முதலில் பல நாட்களங்களுக்கு தான் அதை ஒரு சட்டபூர்வமாக அறிமுகப்படுத்துவதற்கு இருக்கின்றோம். ஐந்தாவது ஒழுங்கு விதியானது 1996 இரண்டாம் இலக்க கடத்தொழில் நீரியல் வளங்கள் சட்டத்தின் 61வது பிரிவின் முதலாவது உட்பிரிவின் யூ பந்தியின் கீழ் ஆக்கப்பட்ட 2023 முதலாம் இலக்க செயற்கை அடிமூலக்கூறுகளில் வளர்க்கப்படுகின்ற பவளப்பாறைகள் இன இறக்குமதி மற்றும் ஏற்றுமதி செய்கின்ற ஒழுங்கு விதியாகும். குறிப்பாக அலங்கார மீனினங்கள் வளர்ப்புச் செய்கையில் ஈடுபட்டுள்ளவர்களதும் ஏனைய தொழில்சார் பயனாளிகளினதும் வாழ்வாதாரங்கள் மேம்படுத்தும் வகையில் இத்துறைக்கென இந்த ஒழுங்கு விதி வகுக்கப்பட்டுள்ளது. இதன் மூலம் நேரடி மற்றும் மறைமுக கைத்தொழிலாளர்கள் பயனடையக்கூடிய வகையில் இந்த ஏற்பாடு செய்யப்பட்டிருப்பது குறிப்பிடத்தக்கதாகும். அந்த வகையில் இந்த ஒழுங்கு விதிகள் யாவும் நமது நாட்டின் கடற்தொழில் துறையின் பாதுகாப்பு மேம்படுத்தும் நோக்கில் அதன் முகாமைத்துவம் கட்டமைப்பின் மூலம் வலுப்படுத்தப்பட்ட வகையில் கொண்டுவரப்பட்டதாகும். மேலும் கடற்தொழிலாளர்களுக்கான புதிய சட்ட வரைவு தற்போது கடற்தொழில் துறை சார்ந்தோர் மற்றும் பொதுமக்கள் மத்தியில் அவர்களது கருத்துக்களை பெறுவதற்காக சமர்ப்பிக்கப்பட்டுள்ளது. அதன் பின்னர் உரிய நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு அமைச்சரவையின் அங்கீகாரம் பெறப்பட்டு நாடாளுமன்றத்தில் சமர்ப்பிக்கப்பட்டு விரைவில் நடைமுறைக்கு கொண்டுவரப்பட உள்ளமை இங்கு தெரிவித்துக் கொள்ள விரும்புகின்றோம். நாங்கள் ஏற்கனவே எமது அமைச்சில் ஒரு ஆலோசனை சபை ஒன்று அமைத்திருக்கின்றோம். அந்த சபைக்கும் நாங்கள் இதை சமர்ப்பிக்க இருக்கின்றோம். உங்களுக்கும் ஒரு பிரதி தரப்படும். நீங்களும் உங்களுடைய ஆலோசனைகளை நீங்கள் பெற்றுத் தரலாம். அமைச்சர் அவர், சட்டவிரோத முறையிலானதும் தடை செய்யப்பட்ட உபகரணங்களை கொண்டதுமான கடற்தொழில் முறைமைகளை கட்டுப்படுத்துவதற்கு இந்த புதிய சட்ட ஏற்பாடுகள் மிகுந்த அளவில் வழிவகுக்கும். தற்போதும் கூட ஒரு சில பகுதிகளில் சட்டவிரோதமான கடத்தொழில் செயல்பாடுகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக ஒரு சாரார் குற்றம் சுமத்தி வருகின்றனர். மேன்முதங்கிய ஜனாதிபதி அவர்களது தலைமையில் அண்மையில் ஜனாதிபதி செயலகத்தில் இடம்பெற்ற ஆளுந்தரப்பு குழு கூட்டத்தின் போதும் இத்தகைய சில கருத்துக்கள் முன்வைக்கப்பட்டன. ஆரோக்கியமான கருத்துக்கள் மற்றும் ஆலோசனைகள் எப்போதும் நான் வரவேற்பவன். எமது நாட்டின் அனைத்து கடத்தொழில் மாவட்டங்களுக்கும் நன்னீர் வேளாண்மை மற்றும் அலங்கார மீனின வளர்ப்பு, கடலட்ட பண்ணைகள், கடல் பாசி வளர்ப்பு, இறால் மற்றும் நண்டு செய்கைகள் என்பன மேற்கொள்ளப்படுகின்ற இடங்களுக்கு நான் நேரில் சென்று அங்குள்ள பிரச்சனைகள் அறிந்து அவற்றுக்கான தீர்வுகளை வழங்கி வருகின்றேன். எனவே இந்த தொழில்துறையில் நிலவுகின்ற பிரச்சனைகள், தடைகள், அபிவிருத்தி ஏற்பாடுகள் தொடர்பில் எனக்கு நேரடி அனுபவங்கள் கிடைத்து வருகின்றது. அந்த வகையில் கடத்தொழில் துறையில் நிலவுகின்ற பிரச்சனைகள் தொடர்பில் மேலும் தீர்மானங்களை எடுத்து செயல்படுத்துவதற்கு உங்கள் அனைவரது ஆலோசனைகள் மற்றும் கருத்துக்களை நான் தொடர்ந்தும் வரவேற்கிறேன். ஆரோக்கியமான ஆலோசனைகள் மற்றும் கருத்துக்களை நமக்கு பக்கபலமாக அமையும். இந்த ஒழுங்கு விதி கோவைகளை இன்று இந்த சபையில் சமர்ப்பிப்பதற்கு ஆலோசனைகளையும் வழிகாட்டல்களையும் வழங்கியிருக்கும் மேன்மதங்கிய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்களுக்கும் கௌரவ பிரதமர் தினேஷ் குணவர்த்தன் அவர்களுக்கும் முதல்கண் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அதே நேரம் இந்த ஒழுங்கு விதிகளை வகுக்கும் காலகட்டத்தில் நமக்கு பெரிதும் உதவியாக இருந்த அப்போதைய கடத்தொழில் இராஜாங்க அமைச்சரும் தற்போதைய நீர்வளங்கள் இராஜாங்க அமைச்சருமான கௌரவ சனத் நிசாந்த பெர்ரா அவர்களுக்கும், அப்போதைய கடத்தொழில் இராஜாங்க அமைச்சரும் தற்போதைய மின்சார மற்றும் பலசக்தி அமைச்சருமான கௌரவ காஞ்சன விஜயசேகர அவர்களுக்கும், தற்போதைய கடத்தொழில் இராஜாங்க அமைச்சரும் தற்போதைய வனஜீவராசியல் மற்றும் வனவளத்துறை இராஜாங்க அமைச்சருமான கௌரவ டிவி ஜானக்கு அவர்களுக்கும் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். மேலும் இந்த ஒழுங்கு விதி கோவைகள் வகுப்பதில் பெரிதும் உதவிய கௌரவ கடத்தொழில் இராஜாங்க அமைச்சர் பி எல் நிசாந்த பெர்ரா அவர்களுக்கும், கடத்தொழில் அமைச்சின் செயலாளர் திருமதி இந்து ரத்நாயக் அவர்களுக்கும், கடத்தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்கன பணிப்பாளர் திரு சுசந்த காவத்து அவர்களுக்கும் அமைச்சினதும் கடத்தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்கள அதிகாரிகளுக்கும் நீர்வாழ் உயிரினச் செய்கை அபிவிருத்தி அதிகார சபையினது தலைவர் பணிப்பாளர் நாயம் உள்ளிட்ட அனைத்து அதிகாரிகளுக்கும் நன்றியை கூறிக்கொண்டு இங்கு காலையில் ஜனாதிபதி அவர்கள் நாட்டு நடப்புகள் தொடர்பாக குறிப்பாக சிறுபான்மை மக்கள் தமிழ் பேசும் மக்கள் எதிர்கொள்ளுகின்ற பிரச்சனைகளும் அவற்றுக்கான தீர்வு தொடர்பிலும் குறிப்பிட்டிருந்தார். அது மிகவும் ஒரு இந்த காலகட்டத்தில் ஒரு அற்புதமான அல்லது ஒரு வரவேற்கத்தக்க ஒரு காத்திரமான கருத்தாக நான் கருதுகின்றேன். அந்த நேரத்தில் இங்கு முன்னாள் நானும் ஒரு ஆரம்பகால போராளி என்பது ஒரு இன ரீதியானதோ அல்லது ஒரு வன்முறை இன ரீதியான அல்லது ஒரு ஒரு வன்முறையில் நாட்டங்கொன்ற ஒரு போராளியாக நான் என்னுடைய போராட்டத்தை ஆரம்பிக்கவில்லை. ஒரு நியாயமான எங்களுடைய மக்களுக்கான உரிமை போராட்டமாக ஒரு தேசிய இனத்தினுடைய ஒரு அதற்காகத்தான் ஆரம்பித்தோம். அதே நேரத்தில் இங்கு முன்னாள் இரண்டு போராளிகளும் இங்கு இருந்தார்கள். ஏனியோர் வந்து
Honorable Minister, you have 2 more minutes.
ஏனியோர் வந்து ஒட்டுண்ணியலாகத்தான் அன்றும் இருந்தார்கள், இன்றும் இருக்கின்றார்கள். ஆனபடியினால் ஜனாதிபதி அவர்களது கைகளை பலப்படுத்தக்கூடிய வகையில் சகலரதும் குறிப்பாக வடக்கு கிழக்கை சேர்ந்த தமிழ் மக்கள் அல்ல தமிழ் பேசும் உறுப்பினர்கள் முன்வர வேண்டும் என்றதை கேட்டுக்கொண்டு இந்த வாய்ப்புக்கு மீண்டும் நன்றி கூறி விடப்படுகின்றேன். நன்றி, வணக்கம்.
தேங்க்யூ. Honorable Sanikan Rasamanikam, you have 9 minutes.
நன்றி. உண்மையிலே இந்த நாட்டினுடைய மத்திய அரசாங்கத்தினுடைய கௌரவ மீன்பிடி தரவை அமைச்சருக்கு பிறகு இன்றைய அவருடைய விவாதத்தை பற்றியும் சில கருத்துகள் இருக்கு. இருந்தாலும் கூட உண்மையிலே வடக்கு கிழக்கு வாழ்லே வாழும் தமிழ் மக்களுக்கு ஒரு நல்லதொரு உதாரணம் கௌரவ டக்ளஸ் தேவானந்த் அவர்கள் எவ்வாறு மத்திய அரசாங்கத்திலே அமைச்சு பதவியிலே வைத்துக் கொண்டு எங்களுடைய மக்களுடைய பிரச்சனை தீர்க்க முடியாதுன்றதுக்கான நல்லொரு உதாரணம். ஒரு கௌரவ மீன்பிடித்துறை அமைச்சராக இருந்து கொண்டு இதுவரை காலத்திலே நான் எத்தனையோ கோரிக்கைகள் அவரிடம் முன்வைத்திருக்கிறேன். இதுவரைக்கும் எந்த ஒரு விடயத்தையும் அவர் நிறைவேற்றவில்லை. நான் நினைக்கிறேன் அவர் உண்மையிலே அரசாங்கத்தினுடைய எந்த ஜனாதிபதி வந்தாலும் அந்த ஜனாதிபதிக்கான ஒரு குடியாகத்தான் இருந்து கொண்டிருக்கிறாரே தவிர நாங்கள் முன்வைத்த
நான் அதற்கு பதில் சொல்ல விரும்புகின்றேன். இல்ல இல்ல நீங்கள் என்னுடைய பெயரை நான் கூட
என்னுடைய
பெயரை குறிப்பிட்டபடியினால் நான் அதுக்கு நான் பதில் சொல்லத்தான் வேணும். அதாவது நீங்கள் இங்கு இது முடிகிறதுக்கிட நீங்கள் அப்படி சொல்ல சொல்ல சொல்றா நல்லது. அப்ப உங்களுக்கு அது பதியும் ஏனென்றால் நீங்கள் முன்வைச்ச கோரிக்கைகள் எல்லாம் தீர்க்கப்பட்டிருக்கின்றது. அந்த தீர்க்கப்பட்டதுக்கு மாறாக நீங்கள் பொய்யான கருத்தை சபையை தவறாக வழிநடத்தக்கூடிய வகையில் அந்த கருத்துக்களை முன்வைக்கிறேன். ஆனபடியினால் நீங்கள் அப்படியான தொடர்ந்தும் அந்த பிரச்சனை இருக்குமா இருந்தால் நான் என்ன இந்த மாத கடைசியில் அங்கால வேற இருக்கிறேன். அப்ப உங்களை கூப்பிட்டு கதை கேட்க நீங்கள் அதை சொல்லுங்க.
தேங்க்யூ.
அமைச்சர் அவர்களே, இந்த நான் எந்த ஒரு பொய்யும் சொல்லவில்லை. மட்டக்களப்பு மாவட்டம் வந்து அதிகூடிய அளவு மீன்பிடி துறையை நம்பி வாழும் மக்கள் இருக்கிறார்கள். அவர்கள் வரும் பொழுது இவர்களைக்கு சார்ந்த ஒரு சிலரை மட்டும் சந்தித்து பேசிவிட்டு போவார்கள். உண்மையிலே இது வடமாகாணத்தில் யாழ்ப்பாணத்திலே வந்த வேலையும் செய்யல. இதுக்குள்ள பிடிபி கட்சிக்கு மட்டக்களப்பில் ஒரு காரியாலயம் அமைத்து ஒரு ஊழல் மோசடியில் ஈடுபட்டு அந்த காரியாலயத்துக்கு பொறுப்பாக விட்டிருக்கிறார்கள். உண்மையிலே இந்த நான் பெயர் குறிப்பிடவில்லை. கௌரவ தலைமை தாங்க நான் பெயர் குறிப்பிடவில்லை. உண்மையிலே என்னுடைய நேரத்தை நான் சொல்ல வந்த விடயம் ஏன் அதிகார பகிர்வு முக்கியம் என்றது. ஒரு கேபினட் அமைச்சர் இருந்து கூட மீன்பிடி துறை என்ற அந்த அந்த சப்ஜெக்டுக்கு ஒரு கேபினட் அமைச்சர் ஒரு தலைவராக இருந்து கூட ஒரு அமைச்சராக இருந்து கூட தமிழர் ஒருவர் அமைச்சராக இருந்து கூட எங்களுடைய மக்களுடைய பிரச்சனையை தீர்க்க முடியாத நிலையில் அவர் இருக்கிறார். இதனாலதான் நாங்கள் சொல்றோம் எங்களுடைய அதிகாரங்களை எங்களுடைய கையிலே தாருங்கள், நாங்களே எங்களுடைய பிரச்சனையை பார்க்கிறோம். ஊழல் மோசடி ஈடுபடுறதுக்கு மட்டுமே இவருடைய செயல்பாடு இருக்கின்றது. ஒரு பொறுப்பான அமைச்சராக அவர் வந்து பொறுமையாக இருந்தால் நல்ல அத்தனும் அதுதவசேதி மே அப்படி கதாகிராந்தின விசேஷம் ஒட்டு அள்ளியும் சக சூதுபது பிளிவந்த மே பணத்தை மே விவாதேதி மே லங்காவத்துல பகுகிய காலே புறாம பகலுவத்தை வெண்ண மே லங்காவை பது பட்டவண்ணி சாமானிய ஜனதாவோட பமனை மே கேமிங் ஒட்டு அள்ளியும் சக சூதுபது சன்சோதனை கீழக சம்பந்த கேனாப்பு சன்சோதனவுல விசேஷ வசேம் திப்ப ஐஎம்எஃப் ஸ்ரீலங்கா ரஜைய உன்ன பொருந்து அணுவ பது அடிக்கிறீமேதி தன் மே பணத்தையாட்டத்தை கருண சன்சோதனவலி ஏ பது அடிக்கிறான் எங்க வச்ச தேவாலுவல மங்கதன்னு காண்ட ஹத்தரகிம்ம காண்ட ஹத்தரகிம்ம படு உத்தமனேட்டு சாப்பேக்ஷம் வடிவெண்ணின உத்தமனேட்டு சாப்பேக்ஷ பது அடுவிமக்தமாய் வெண்ணு එතකොට මේක තියෙනවා මේ IMF එකත් එක්ක අපි කරගත්ත එකඟතාව අනුව මේ කැසිනෝ වලට ගන්න බද්ද කැසිනෝ වලින් එන ආදායමට කැසිනෝ වලින් එන ආදායම එකම එක කාණ්ඩයක විතරයි වැඩි වෙන අනිත් ඔක්කොම කැසිනෝ වලින් එන බද්ද අඩු වෙනවා මොකද මේ උද්දමනය හා සාපේක්ෂව ඒකිනුත් විශේෂ වශයෙන්ම කිව්වොත් එහෙම මේකෙදි තිබ්බා මේ පනතේ 2015 මේ පනත ගේනකොට තිබ්බා ඒ කැසිනෝ එකක් ඇතුළට එන්ටර් වෙනකොට ඩොලර් 100ක එන්ට්‍රන්ස් ෆී එකක් අය කරනවා කියලා එන ඕන පුද්ගලයෙක්ගෙන් දැන් මේ වෙනකොට මේ පනත හරහා ඒ බද්ද රුපියල් 50 ඩොලර් 50කට අඩු කරලා ඒකත් දේශීය කට්ටිය ලංකාවේ ඉන්න ලංකික පුරවැසියෝ කැසිනෝ එකක් යනකොට ඇතුළට යනකොට විතරයි ඩොලර් 50ක බද්දක් ගෙවන්න ඕනේ විදේශිකයෝ රුපියලක්වත් ගෙවන්න ඕනේ නැහැ එතකොට මීට කලින් පනතේ තිබ්බේ විදේශික දේශීය ඕන එක්කෙනෙක් කැසිනෝ එකක් අස්සර යනවා නම් ඩොලර් 100ක මුදලක් ගෙවන්න ඕනේ. දැන් මේ පනත යටතේ මේක ඩොලර් 50ට අඩු කරලා ඒකත් ශ්‍රී ලංකාව උතුල ඉන්න ශ්‍රී ලාංකීය පුරවැසියෝ පමණ. ඉතින් මම දන්නේ නැහැ සුද්දොන්ට ඇයි මේ බදු නැති කරලිවර ලංකාවද ලංකාව තුළ ඩොලර් 50 රුපියල් 50 ඒකත් ඩොලර් 100ට තිබ්බත් අපි යම් කීයට සාධාරණීකරණය කරන්න තිබ්බ ඒකත් 50ට අඩු කරලා. ඒ කියන්නේ මේ රට තුළ කැසිනෝ ගහන්න යන මිනිස්සුන්ට තමයි සහනයක් මේ ආණ්ඩුව ලබා දෙන්නේ. අපි පහුගිය කාලෙදිත් කිව්වා මේ EPF ETF එකට අත තියෙනකොට මේ දේශීය ණය ප්‍රතිවිවගත කරනකොට අපි කිව්වා පෞද්ගලික ණය දෙන කට්ටිය ණය දෙන කණ්ඩායම් මේකේ 30-25% ප්‍රමාණයට ලංකාවේ රජයට ණය දීලා තියෙන කණ්ඩායම් 15% විතර කණ්ඩායමකට කිසිදු වෙනසක් කරන්නේ නැහැ. හැබැයි ලක්ෂ 21ක් ලංකාවේ බදු EPF ETF ගෙවපු ඒ ශ්‍රමිකයන්ට තමයි බදු ගහන්නේ. ඉතින් මේ රට මං හිතන්නේ මේ රටේ ජනාධිපතිවරයා සහ කැබිනට් එක සහ මන්ත්‍රීවරු ආණ්ඩු පක්ෂයේ ඉන්න සියලු කණ්ඩායම්වල ප්‍රතිපත්තිය මේ රටේ ධනපතියන්ව තවදුරටත් ආරක්ෂා කරලා මේ රට තුළ ඉන්න දුප්පත් මිනිස්සුන්ට තවදුරටත් බදු වැටීම තමයි මේ රජයේ ප්‍රතිපත්තියට ගන්න පුළුවන්. මොකද මේක තුලින් මං හිතන්නේ දවස් 100කට පෙබරවාරි මාසයේ ඉඳන් මැයි මාසය දක්වා ඒ දවස් 100ක් තුල ඩොලර් 100 ගානේ බදු අය කරපෙන් විතරක් ලංකාවේ රජයට දවස් 100ට ඩොලර් 200 සමා වෙන රුපියල් මිලියන 291ක ලාභයක් ඇවිත් තියෙනවා. බද්දක් ඇවිත් තියෙනවා. දැන් මේක අවුරුද්ද මේ ප්‍රමාණයට බදු එකතු කරා නම් අවුරුද්දේ ඩොලර් මිලියන 3ක ප්‍රමාණයක් බදු වෙනවා. හැබැයි මේක දැන් මේ වෙනස් කිරීම තුලින් මං හිතන්නේ ලංකාවේ රජයට එන්න තියෙන බදු ප්‍රමාණය අඩු වෙනවා. ඉතින් IMF එකේ ඇග්‍රී වෙච්ච කොන්දේසි වලින් ලංකාවේ සාමාන්‍ය ජනතාවගේ ඉන්කම් ටැක්ස් වැඩි කරනවා, සාමාන්‍ය ජනතා කම්පැනි වල ටැක්ස් වැඩි කරනවා, EPF ETF එකට අත තියෙනවා. ඇයි එතනින් එහාට ගියාම කරන්ට් බිල වැඩි කරා. දැන් මං හිතන්නේ තවදුරටත් කරන්ට් බිල වැඩි කරන්න යනවා කියලා අපිට දැනගන්න ආරංචියක් තියෙනවා. ඒ වගේම තමයි වතුර බිල. මං අද උදෑසන අපේ ගෙදර වාඩිලා ඉන්නකොට අදාව වතුර බීටරේ මේ ලියන මිනිස්සයාවක්. ඒ වතුර ඒ ළමයා දන්නේ නැහැ වතුර මේ යුනිට් එක ගන්න කීයකින්ද වැඩිලා තියෙන්නේ කියලා. ඊළඟ මාසෙෙද්දි කියන්නම් කොහොමද යුනිට් ගන්න වැඩිලා තියෙන්නේ කියලා ඒ වතුර මීටර කියවන මිනිස්සයා කියනවා. ඉතින් මේක ඇත්තට මේ රජයේ ප්‍රතිපත්ති යන වතුර වැඩි කිරීම තුළින් රුපියල් 700ක තිබ්බ බිලක් අද 1500ක් දක්වා වැඩිලා තියෙනවා. රුපියල් 3000ක තිබ්බ බිලක් අද 6000ක් වෙනවා. බිංදුවේ ඉඳන් 30 වෙනකල් ඒ කියන්නේ අවම ප්‍රමාණය භාවිත කරන යුනිට් ගන්න භාවිත කරන කන්සියුමර් තමයි අද වැඩිපුර ප්‍රමාණයක් මේකේ ගෙවන්නලා තියෙන්නේ. එතකොට යුනිට් 60ට වඩා වැඩි කර භාවිත කරනකොට 130ක විතර ප්‍රමාණයකින් තමයි වැඩි වෙන්නේ. හැබැයි බිංදුවේ ඉඳන් 10 වෙනකල් අවම කාණ්ඩය පිරිසිදු වතුර කියනක රජයේ වගකීමක් ජනතාවට ලබා දෙන ඒ පිරිසිදු ජලය ලබා දීමේ අඩුම වශයෙන් භාවිත කරන කාණ්ඩයට 140ක විතර වැඩිවීමක් අය කිරීම මේ රජයේ ඉතාමත්ම වැරදි ප්‍රතිපත්ති. මේ ලංකාව තුළ ඉන්න අද බලන්න අද මං හිතන්නේ ඇත්තරම විපක්ෂයේ ඉන්න සමහර කණ්ඩායම් එකතු වෙලා මේ පිළිබඳ වැඩක් කරන්න වෙනවා කියලා මම මේ අවස්ථාවේ ඉල්ලා සිටිනවා. මොකද අද රට තුළ මිනිස්සු සියලු අංශවල මිනිස්සු පීඩාවට ලක් වෙලා ඉන්නේ. අපි දැක්ක දීවරයින්ට තෙල් නැහැ කියලා කියනවා, දීවරයින්ට භූමි තෙල් නැහැ කියලා කියනවා. මම දන්නවා මගේ දිස්ත්‍රික්කේ විතර නෙවෙයි අද උදේ කෘෂිකර්ම අමාත්‍යාංශයේ උපදේශක කාර්ක සභාව තිබ්බ හැම දිස්ත්‍රික්කෙම ආපු මන්ත්‍රීවරු කියනවා තමන්ගේ ගොවියගේ වී ගන්න කවුරුත් නැහැ. වී මිල පහලට ගිහිල්ලා සාවර මිලක් වී වලට දෙන්න බෑ. අමතුමත් කියන අපිට වී ගන්න සල්ලි නෑ. සාධාරණ ප්‍රශ්නයක්. හැබැයි එතකොට ලංකාවේ ගොවීන්ට වී ගන්න විදියක් නෑ. ගොවීන්ට වෙලාවට පොහොර දෙන්නේ නෑ. ගොවීන්ට වෙලාවට වතුර දෙන්නේ නෑ. දීවරයින්ට ඩීසල් දෙන්නේ නෑ. දීවරයින්ගේ ආදායම අඩු වෙලා තියෙනවා. මේ වගේ අවස්ථාවක honorable chair I did not mention his name.
Please you can clarify after the honorable member's speech. After honorable member's speech I'll give you time.
Okay.
මේ අවස්ථාවේ මේ දිගින් දිගටම බාධා කරනවා මේ ඇත්තටම මේ ඇමතිවරු කියන්නත් ලැජ්ජයි මේ වගේ මිනිස්සු. මොකද තමන් මේ රජයෙන් කඩේ හැම පිළිබඳව උතුරු නැගෙන දීවරය ගැන හිතන්නේවත් නැතුව කඩේ හැමක් කරන්නේ. ඉතින් ඇත්ත වශයෙන්ම කියනවා නම් මේ රට තුල දීවරයින් සියලු ජනතාව මුණද විපක්ෂ කණ්ඩායම වතුර බිල වැඩි කරනවා, කරන් බිල වැඩි කරනවා. මේ සියලු දෙනාම කියලා ලංකාවේ 90%ක් විතර පිරිසක් අද ඉතාමත්ම පීඩණයෙන් ඉන්නේ. ජීවත් වෙන්න බැරි තත්වයක් ඉන්නේ. මට හම්බුණා ඊයේ පෙරේද Uber Eats එකේ වැඩ කරන මිනිස්සෙක් ඇත්තටම පව් 2000 ගණන් වල රියල් වලින් සල්ලි හොයන් ඇවිල්ලා 2000 ගණන් වල 2 minutes?
1 more minute.
Normally you inform us in 2 minutes, so I thought I have 2 more minutes, so let me finish. I'll conclude. So, yeah, hey, Nangavilla, hey, Hambakarla, Mehavilla, business patangarang, me gota be Rajapaksake, Amana Pratipatinisa, other Uber eats Padinatat, Ratladino, yeah, then Ratan advising ready, catering business sector, Manusik, then me on a tail military out of a business sector, and we ever came to my Indre. Evagema thama ape mahaveli idan gattama lankawa thula kirigoviyo thamai ilanga pradhana kanne goviyo eken vikarana kattiya irase divare irase kiriharak tiyan inna kattiya kiriharak walata aiti mahaveli idan kohido idan aapu khandayan suddha karuna tamanta ona widiyata pradhana paare depettema mahaveli ekata aiti idan raata kalawata gini tiyena udeeta weta gahanawa dawalata giyak hadanawa hawaseddi pol pelat hadichcha pol pel hitawana meka gena roshan ranasingha e amathiwaraage mama iye kiwama malli balamu meka gena kiyala kiyana malli balamu etoda kirihara kathi karana mahaveli idan me mahaveli idan wala apitath giilla ena heta allanna puluwan da me idan tamanta kemathi kandayama ewilla ona ona widiyata karan ena ithin e roshan ranasinghe amathiwaraage prakashe ithamathma bagakima prathi prakashayak mahaveli kade etuma ena nusudusui kohomada kiyanne mahaveli ge aidi idan menna allanawa man me liyumath ekak giilla pennanawa mahaveli kade aidi idan athure kalaayasse mona mona dewal wenawath danne apita paaren dakina de api kiwama me kirihara kathi karanna tiyena pass trunabim මේ ත්‍රුණබි මෙලි කරලා නිකන් Tamanට ඕන ඕන විදියට ඕන ඕන කට්ටි ඇවිල්ලා සුද්ධ කරන් යනකොට ඒකට දෙන්න තියෙන්නේ මහවැලි ඇමතුමාගේ පිළිතුර මල්ලි බලමු මේක ගැන කියලා. ඉතින් මේක තමයි රජයේ ප්‍රතිපත්තිය. ඉතින් මේ අවසාන වශයෙන් මම කියන්න කැමතියි මේ ඔට්ටු වැල්ලීම සහ සූදු බදු පනත වගේ පනත් අලුත් පනත් ගෙනීම තුලින්
වයින්
වයින් අලුත් පනත් ගෙනීම තුලින් තවදුරටත් ධනපතියන්ව ධනපතියන් කරලා මේ රටේ ඉන්න ශ්‍රී ලාංකීය සාමාන්‍ය ජනතාව තවදුරටත් දුප්පත්කමට තල්ලු කරනවා මේ මිනිස්සුන්ගේ මං කියෝගේ මේ ඩොලර් 100ක් විදේශිකයන්ගෙන් ගහනකෙන් ඒ එන ප්‍රමාණය මුදල් අරගෙන ඇයි සහනයක් දෙන්න බැරි අද අස්වැසුම කියලා ත්‍රිශ්‍රම්‍යක් ගෙනත් තියෙනවා අස්වැසුමෙන් එක පැත්තකින් සහන ආධාර දෙනවා කියනවා ඒ පැත්තෙන් වතුර බිලයි කරන්ට් බිලයි වැඩි කරනවා ඒ වගේම තමයි අද අස්වැසුමයි සමෘද්ධි වැඩසටහන් දෙකක් මේ දෙකේම තේරීම් වැරදි කියලා අපි කියනවා අපි කියන්නේ අඩුමතරමේ කරන්ට් බිල හරි පදනම් කරගෙන ඒ කට්ටිය තෝරගන්න
Honorable Douglas Devananda.
Me tuma samane me sabavata varidhiyen thamai kiyanne. Me tuma kiyanne me divra katita indana naya kiyala kiyanawa eka boru. Indana wedi kiyala ekkoma katha karana. Metana kavuruth kiyawana indana divra katita naya kiyala kavuruth kiyawana. Emai neda amathuma? Amathuma? මම අමතුමා මං කිය අර මේන රට ඉන්න දීවර
කටියට ඉන්න හම්බවෙනවා
ප්‍රයිස් වැඩි එහෙමයි නේද ඉන්දන නෑ ඉන්දන කෝයරි ගන්න පුළුවන් නමුත් ප්‍රයිස් තමයි වැඩි ඒක තමයි මෙතන කටිය කිව්වේ ඉතින් ඒක බොරු කියනවා ඒකයි මං කිය
Thank you. Honorable member
He said my name. Sir, Nan Sonna the Mama QA, Kota Kramenta, tell them, Mandana, Metuma, Uturnagan, New Janaka, Amateur, the Dakuni, the Akramatic, the Killer, Eka, Kenny, Bale, Bedele, Janatar, Tamaka,
this one. Thank you. Honorable Sampath Athakorla, you have 7 minutes. Order, please. Honorable Hesha Vitanagi to the chair.
Mulasana Rude Garu Mantri Tumani at the Davase, Divara Jalaj Sampath Panat Ketumpati Nyoga Pahak Pilibandavami Sabhavi Avadant Lakana Vilavi Vishishima Gala District New Janakan Parliament to Mantivari with theatre Ape Gala District Samandigarna Kamitu Ape Arambe Sidam Ape District Sangwardhane Kirime Ansha Hatarak Pilibandava Ape Pradana Avadan Apiumkara Vishishima ඒක ප්‍රධාන අංගයක් දීවර කර්මාන්තය. ගාල්ල දිස්ත්‍රික්කයේ මුහුදුබඩ කලාපය ප්‍රාදේශීය ලිගම් කොට්ටාස 7ක පමණ ප්‍රමාණයක් ආවරණය වෙන මුහුදුබඩ කලාපය තුළ දීවර කර්මාන්තයේ යෙදෙන ජනතාවගේ මං හිතනවා අවශ්‍යතාව පිළිබඳවත් ඒ වගේම දීවර කර්මාන්තයක් විදිහට දීවර කර්මාන්තයේ තව තවත් නැංවීම පිළිබඳවත් අපේ දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටුවේ අවස්ථා ගණනාවක අපි මාසිකව පසුබිම් කරමින් අපි සාකච්ඡා කරා. මං හිතනවා අපේ ඩග්ලස් දේවානන්ද ගරු අමාත්‍යතුමා මේ වෙලාවේ එතුමන් මේ සංශෝධන ඉදිරිපත් කරපු වෙලාවේ මම මේ මොහොතේ සිහිපත් කරනවා විශේෂයෙන්ම ගාල්ල ප්‍රධාන දීවර වරාය සංවර්ධනය සඳහා ප්‍රංශ ආධාර යටතේ විශේෂයෙන්ම ඔබතුමාගේ මැදිහත්වීමෙන් ඩග්ලස් සේවානන්ද ඇමතිතුමාගේ මැදිහත්වීමෙන් ප්‍රංශ ආධාර යටතේ දීවර වරාය වැඩි දියුණු කිරීම සඳහා ව්‍යාපෘතියක් ආරම්භ කරන්නට සූදානම් කරා. ඒක යම් ප්‍රමාණයක් ශක්කතා අධ්‍යයනය කටයුතු සහ අනෙකුත් කාරණා සිදුවෙමින් පැමිණිලා මං හිතනවා ඒකේ පසුගිය කාල සීමාව තුළ විවිධ ගැටලු ප්‍රශ්නත් එක්ක ගාල දීවර වරාය වැඩි දියුණු කිරීමේ ව්‍යාපෘතිය යම් ප්‍රමාණයක් අතරමඟ නතර වෙලා තියෙනවා. මං හිතනවා ඒකෙදී මම නැවත වතාවක් අපේ ඩග්ලස් සේවනන්ද ඇමතිතුමාගේ අවධානයට ලක් කරනවා ගාල දීවර වරාය ඔබතුමා ලංකාවේ ප්‍රධාන දීවර වරාය හතරක් තෝරා ගැනීමේදී ගාල්ල තෝරා ගැනීම පිළිබඳව අපි ස්තුතිවන්ත වෙනවා. බේරුවල ගාල් ඇතුළු කුඩාවැල් ඇතුළු දීවර වරායවන් තමයි ඔබතුමා තෝරගෙන තිබුණේ. මං හිතනවා ඒ දීවර වරාය ඒ ප්‍රංශාධාර යටතේ ක්‍රියාත්මක වැඩසටහන කඩිනමින් ගාල්ලට ලබා ගන්න පුළුවන් නම් මං හිතනවා ගාල්ල දීවර වරායේ පහසුකම් ප්‍රමාණය මං හිතනවා ගාල්ලේ බහුදින දීවර යාත්‍රා වලින් ඒ දීවර යාත්‍රා වලින් මාළු ගොඩබිමට ගන්න විශාල කාලයක් ඒ දීවරෙන් කාලයක් ගත කරනවා. මං හිතනවා උන්ට ලොකු කාලයක් ගත කරන්න සිදු වෙලා තිබෙනවා තමන්ගේ මාළු ටික බා ගන්න. ඒ නිසා මේ දීවර වරාය සංවර්ධනය කළ පුළුල් කිරීමේ කටයුත්ත කඩිනම් කරගන්න මම ඔබතුමාගේ අවධානයට යොමු කරනවා මේ වෙලාවේ. ඒ වගේම තමයි ගාල්ලේ අපිට බරපතල ගැටලුවක් පාරම්පරික දීවර කර්මාන්තයේ දෙන පාරම්පරික දීවරින් පිරිසක් බහුතරයක් දීවරින් ජීවත් වෙන ප්‍රදේශය බලපිටිය ආසනේම බලපිටිය ගත්තහම පාරම්පරිකව දීවරින් ජීවත් වෙන්නේ. මං හිතනවා ඒ දීවර බෝට්ටු හිමියන්ට සිදු වෙලා තියෙන බරවත් අසාධාරණයක්. ඒ බලපිටියේ සියලුම දීවර කර්මාන්තයේ දෙන සියලු දෙනාට සිද්ධ වෙලා තිබෙන්නේ තමන්ගේ මාළු ටික අරගෙන යන්න බේරුවල දීවර වරායට. බේරුවල දීවරින්ටත් ඒක මහා කරදරයක්. මං හිතනවා බේරුවලදී යම් වැඩි ආදායමක් ලබා ගැනීම අපේක්ෂා වෙන්න පුළුවන්. නමුත් ඒ බේරුවල දීවර වරායටත් ලොකු තදබදයක් තියෙනවා මේ බලපිටියේ බෝට්ටු ටිකත් බේරුවල දීවර වරායට ගියාම. මේක දිගින් දිගටම ගරු අමාත්‍යතුමනි බලපිටියේ දීවර වරායක් ඉදිකිරීම සඳහා දිගින් දිගටම සාකච්ඡා කරා. ඒ බලපිටියේ දීවර වරාය මං හිතනවා දශක ගණනාවක් ශක්කතා අධ්‍යයනය කටයුතු කරා සැලසුම් සකස් කරා මේ කිසිම කාරණයකදී බලපිටියේ ජනතාවට සාධාරණයක් වුණේ නැහැ. මම මේ වෙලාවේ ඔබතුමාගේ අවධානයට ලක් කරන ඔබතුමාගේ මේ ඔබතුමා අමාත්‍ය ධූරයේ සිටියේදී මම ඇත්තරම අපි ඉල්ලන ඔබතුමාගෙන් බලපිටියේ දීවර ජනතාවට සාධාරණයක් කරන්න. බලපිටියේ දීවර ජනතාව මෙතෙක් කාලයක් ඉල්ලන්නේ මේ දීවර වරායක් තමන්ට ලබා දෙන්න කියලා. මං හිතනවා ඒ දීවර වරාය ලබා නොදීම තුළ බලපිටියේ දීවරයාට සිදු වෙලා තියෙන්නේ බේරුවලට ගිහිල්ලා තමන්ගේ මාළු ටික දාන්න විශාල කරදර බාධක දුක් ගැටවලට විඳින්න. මං හිතනවා මේ වෙලාවේ ඔබතුමාට මතක් කරන්නට ඕනේ මෙන්න මේ කාරණය. අපි ඇත්තරම අපේ තාක්ෂණය අපි පාවිච්චි කළා අපේ දීවරයාට අපි මඟ පෙන්වනවද කියලා. ඔබතුමා VMS යාත්‍රාවලට සවිකිරීම සම්බන්ධව ඔබතුමා මේ නියෝගවලට එකතු කරලා තියෙනවා. අපි ඒකට ස්තුතිවන්ත වෙනවා. හැම යාත්‍රාවකටම VMS ස්ථාපිත කිරීමට. නමුත් මම හිතනවා අපිට අපේ තාක්ෂණය තවමත් හරියට හරියාකාරව දීවරයාට අපි මේ වෙලාවේ තාක්ෂණයෙන් සහාය දෙනවද කියලා. ගාල්ල දිස්ත්‍රික්කයේ අපි දීවරින් එක්ක සාකච්ඡා කරද්දී ඔවුන්ට ඉතාම අත්‍යවශ්‍යයි මේ වෙලාවේ තාක්ෂණයෙන් තමන්ට මාළු ඉන්න තැන් හඳුනා ගන්න. ඒ වගේම මාළු විශේෂයෙන්ම අද මේ වන විට මේ අපේ තියෙන ඉන්ධන වල මිල ඉහළ යාම නිසා අපේ හිටපු දීවර ඇමතිතුමා මේ වෙලාවේ මතක් කරා ඒ සම්බන්ධව භූමි තෙල් ඩීසල් වල මිල යම් ඉහළ යාමේ තත්ත්වය නිසා වගේම විවිධ ඒ අවශ්‍ය කරන උපකරණ වල මිල ඉහළ යාම නිසාත් බොහෝ වෙලාවට අද මාළු මිල විශාල විදිහට ඉහළ ගිහිල්ලා තියෙනවා. මං හිතනවා මිල ඉහළ යන්නේ ලැබෙන අස්වැන්න පහළ යාමත් එක්ක. එතකොට වැඩි අස්වැන්නක් ලබා ගැනීම සඳහා තාක්ෂණයේ භාවිතා කිරීමට ඔබතුමා VMS භාවිතා කරනවා වගේම අපේ ලංකාවේ මේ දීවර කටයුතු සඳහා උදව් වෙන තාක්ෂණික ආයතනය ජල සම්පත් දෙපාර්තමේන්තු ආදී පර්යේෂණ ආයතන නාර ආයතනයේ මේ සියලු ආයතනයක රාශිය කළා. මං හිතනවා අපිට පුළුවන්කම තියෙන්න ඕනේ මේ රටේ දීවරයාට තාක්ෂණය පාවිච්චි කළා වැඩි අස්වැන්න අවසන්නක් ලබා ගැනීමේ ක්‍රමවේදයන් වලට හුරු කිරීම සඳහා මම හිතන මේකෙදි අපි ඇත්තටම පසුගිය මේ පාර්ලිමේන්තුවත් සාකච්ඡා වුණා එක්ස්ප්‍රස් ප්‍රයර් නෞකාවෙන් සිදුවෙච්ච හානිය වන්දි ගණනය කිරීමේදී අපිට අපින් යම් අඩුපාඩුවක් අපෙන් වෙලා තියෙනවා අපේ රටේ දීවර අපේ රටේ අපේ වෙරළ ආසන්නින මාළු පිළිබඳව අපේ දීවර සම්පත් ජල සම්පත් පිළිබඳව අපේ තියෙන මුහුදු පැලෑටි පිළිබඳව අපේ තියෙන සාගරයේ තියෙන දේවල් පිළිබඳව හරි සංගණනයක් අපි සතුව තිබුණේ නැති එක වෙනත් රටවල තියෙනවා එහෙම සංගණනයක් එහෙම හඳුනාගත්ත සංගණනයක් තියෙනවා අපේ රටේ එහෙම සංගණනයක් තිබිලා තිබුණේ නැහැ ඒ නිසා තමයි අපිට වන්දි ලබා ගැනීමේදී අපි ප්‍රමාද වුණේ සහ අනිකුත් කාරණාවලදී ප්‍රමාද වුණේ මම හිතනවා මේ කාරණා අපේ දීවර ඇමතිතුමාට මතක් කරන ගමන් මම හිතනවා විශේෂයෙන්ම මට විනාඩියක් දෙන්න ගරු මන්ත්‍රීතුමනි අපි විශේෂයෙන්ම මද්ද්‍රව්‍ය ප්‍රවාහනය සම්බන්ධව චෝදනා එල්ල වෙන්නේ දීවර කාර්මිකයට මද්ද්‍රව්‍ය ප්‍රවාහනය සම්බන්ධව අපි මත්කුඩු අත්තරංගුඩ ගත් අවස්ථාවලදී මේ පිළිබඳව විධිමත් ඒ දීවර ජනතාව දැනුවත් කරමින් සහ මද්ද්‍රව්‍ය භාවිතයට විශේෂයෙන් දීවර කර්මාන්තය දෙන තරුණ ප්‍රජාව අද මද්ද්‍රව්‍ය භාවිතයට හුරු වෙලා තියෙනවා සමහර වෙලාවට බෝට්ටු හිමිය මද්ද්‍රව්‍ය දෙන්නේ නැත්නම් අපි දැකලා තියෙනවා මේ තරුණෙන් දීවර රැකියාවට යන්නේ නැති තරම් කම්මැලි කරනවා මද්ද්‍රව්‍ය ලබා නොදෙනවා නම් ඒ වගේ මේකෙන් මුදා ගන්න අපේ තරුණ ප්‍රජාව අපේ දීවර කර්මාන්තය දෙන තරුණෙන් මේකෙන් මුදා ගන්න යා
වැඩපිළිවෙළක් ගරු විජිත හේරත් මන්ත්‍රීතුමා උතුවර විනාඩි 4ක කාලයක්
ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි මේ අදගෙන කැසිනෝ පනතෙන් දැනට තියෙන ලයිසන් ප්‍රමාණය අසීමිත ලෙස වැඩි වෙනවා අපේ රටේ දැනට තියෙන කැසිනෝ ආයතන 4යි සිංගප්පූරුවේ ඔච්චර සිංගප්පූරුව හබ් එකක් කියනවා නමුත් කැසිනෝ ශාලා 2යි තියෙන්නේ මුළු මැලේසියාවටම තියෙන්නේ කැසිනෝ ශාලා 1යි දැන් ඕන ඕන තැනක හන්දියක් ගානේ කැසිනෝ බලපත්‍ර දෙන්න පුළුවන් ඉතින් මුදල් ඇමති වුණාට පස්සේ රනිල් වික්‍රමසිංහ මහත්මයා මත්පැන් බලපත්‍ර 250ක් 300ක් විතර මේ වෙනකොට දීලා තියෙනවා. ඉතින් කැසිනෝ බලපත්‍ර දෙන තත්ත්වයට ආවොත් අපේ රටේ හැම හන්දියක් ගානෙම කැසිනෝ ශාලා ඇතිවීමේ අනතුරක් දැන් මෙතනින් පස්සේ ඇති වෙලා තියෙනවා. ඒක ඉතාම බරපතලයි. ඒ වගේම ගරු දීවර ඇමතිතුමාගේ අවධානය යොමු කරන්න කැමති ගරු ඇමතිතුමනි දැන් මිනිස්සු මාළු කන්නේ කන්න බෑ. මාළු ගිනි ගණන්. ඒකට හේතුව තමයි ලාම් තෙල් තුන්ගුණයකින් වැඩි වුණා. ඩීසල් තුන්ගුණයකින් වැඩි වුණා දීවර ආම්පන්න 140කින් විතර වැඩිලා තියෙන්නේ අයිස් වැඩි වුණා අයිස් ටොන්ඩරේ මිල වැඩිලා තියෙන්නේ ඇත්තටම මුහුදු රස්සාව කරලා ජීවත් වෙන්න බෑ බහුදින යාත්‍රා සඳහා ලක්ෂ 35ක් 60ක් විතර වියදම් වෙනවා එක් දින දීවර යාත්‍රාට 20000ක් විතර යනවා හැබැයි ගේන්න වෙන්නේ මාරු රුපියල් 10000ක විතර බහුදින යාත්‍රාවෙන් ගේන්න හම්බෙන්නේ ලක්ෂ 10000ක විතර එහෙම නම් රස්සාව කරන්න බෑ අද මේ වෙනකොට දීවර බෝට්ටු ඔරු නැංගුරම් තොටුපළවල දීවර වරායල්වල ගැට ගහලා තියෙනවා වෙන්දේසි දාලා තියෙනවා Facebook වල තියෙන ඕන තරම් බෝට්ටු ඔරු විකුණන්න තියෙනවා කියලා. අද තත්ත්වය තමයි මේක. 2000 අපේ GDP එකෙන් 2.2ක් උත්පාදනය කරා දීවර කර්මාන්තයෙන්. අවසනාවකට අද අපේ දලදේශී නිෂ්පාදිතයෙන් 1%යි දීවර කර්මාන්තය නිෂ්පාදනය කරන්නේ. ඉතින් අද මාළු කන්න බැරි වුණාම මිනිසුන්ගේ දරුවන්ගේ සෞඛ්‍ය තත්ත්වේ පිරිහෙනවා. රටේ ජාතියක් විදිහට සියලු අපේ රටේ ජනතාවගේ සෞඛ්‍ය තත්ත්වේ පිරිහෙනවා. පෝෂණය අඩු වෙනවා. ඒතර ඔබතුමන්ලට උත්තරේ තියෙන්නේ අර විතරේ රටින් ගේනවා වගේ මානුත් පිට රටින් ගේන. මානු ලාභ කරන්න නම් ඔබතුමන්ලා ශනිකව ගන්න උත්තරේ තමයි පිට රටින් ගේන එක. විතර වලටත් කරේ ඒක තමයි. අනිත් හැම දෙයකටමත් කරන්නේ ඒක තමයි. ඉතින් ඒකට ආණ්ඩුවක් ඕනේ නැහැ. ඇත්තටම ගත්තොත් කොළඹ තොගවිලෙන්දුවන්ට පුළුවන් මාළු පිට රටින් ගෙන්නන්න, විතර පිට රටින් ගෙන්නන්න ආණ්ඩුවක වගකීම තමයි නිෂ්පාදනය වැඩි කරන්න මැදිහත් වෙන එක. අපේ දීවර කර්මාන්තයේ නගා සිටවන්න මැදිහත් වෙන එක. ඉතින් තවමත් අපිට නම් පේන්නේ නැහැ, රටට නම් පේන්නේ නැහැ. මේ තියෙන අර්බුදකාරී තත්වයෙන් දීවර කර්මාන්තයේ නගා සිටීම සඳහා දීවරයට මුහුණ දෙන්න වෙන මේ පිරිවැය අඩු කරගන්න තමන් මුහුදු රස්සාව කළා කලුපු රස්සාව කළා හම්බ කරන එකතු කරගන්න මාළු ටික තමන්ට ලාභදායී විදිහට විකුණගෙන ජීවිතේ ගත ගන්න පුළුවන් තත්වයක් තාම ඇති වෙලා නැහැ ඒ තත්වයේ ඔබතුමන්ලා ඇති කරනවා කියන බලාපොරොත්තුවක්වත් නැහැ ඉතින් මේ වෙනකොටත් ඒ දීවර ජනතාව මුහුණ දෙන ගැටලු ගොඩක් තියෙනවා කතා කරන්න වෙලාවක් නැහැ මේ දෙවෙනි ප්‍රශ්නේ මම ඔබතුමන්ට කියන්න කිලිනොච්චියේ පූනගර ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසේ කිරාංජි ග්‍රාමසේව වසමේ දැන් මේ වෙනකොටත් ටෝකියෝ සිමෙන්ති ආයතනයෙන් ගිහිල්ලා දෙවන්ත හුණුගල් කැණීමක් සිද්ධ කරනවා. ඒ හුණුගල් කැණීමත් එක්ක ඒ ප්‍රදේශයේ දීවර ජනතාව විශාල අපහසුතාවයකට පත් වෙලා තියෙනවා. ඒ වගේම කුමුරු කරන ගොවි ජනතාව විශාල අපහසුතාවයකට පත් වෙලා
තියෙනවා.
හුණුගල් ප්‍රදේශයේ විරාවලි, පොන්නවලි, වලිපාඩු, කිරාංජි, පාලවි මේ ග්‍රාමසේව වසම්වල ගම්මානවල ජනතාව අද දැන් පාරට වැහැලා කෑගහනවා දීවර රස්සාව කරගන්න බෑ කුමරු රස්සාව කරන්න බෑ මේ ටෝකියෝ සිමෙන්ති ආයතනයෙන් මා දෙවන්ත හුණුගල් හැරීමක් කරනවා ඒ නිසා ලොකු පරිසර හානියක් වෙලා තියෙනවා ප්‍රදේශයේ ගොවි ජනතාවට දීවරයන්ට හානියක් වෙලා තියෙනවා මම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා වහාම මැදිහත් වෙලා මේ ප්‍රදේශයේ ජනතාවත් එක්ක සාකච්ඡා කරන් ඒකට නියෝජිතෙක් හරියවලා මේ ප්‍රශ්නේ වහාම निराකරණය කරගන්න මොකද තියෙන දීවර කර්මාන්තයක් දින ගොවි ජනතාවගේ රැකියාවලුත් මේකෙන් තවත් බරපතල අනතුරකට ලක් වෙනවා ඒ වගේම ඔබතුමා පොරොන්දු වුණා රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයා ඉන්දියාවට ගියාට පස්සේ මේ උතුරේ විශේෂයෙන් මන්නාර සිට යාපනය දක්වා ඒ ප්‍රදේශයේ දීවර ජනතාව මුහුණ පාන ප්‍රශ්නේ ඉන්දියානු තහනම් නීති විරෝධී ටෝලර් බොටම් ටෝලර් යාත්‍රා ඇවිල්ලා අපේ මුහුදු සම්පත මාත්‍ස සම්පත බැහැගෙන යන එක මේ පිළිබඳව ඉන්දියානු රාජ්‍යත් එක්ක කතා
කළා
නමුත් ඉන්දියාව නිකුත් කරපු ඒ ප්‍රකාශනය තුළ රනිල් වික්‍රමසිංහ මහත්තයාත් ඉදිරිපත් කර ප්‍රකාශනය තුළ නාවික ගුවන් සම්බන්ධීකරණයන් පිළිබඳ කරුණු කීපයක් තිබුණා මේ උතුරේ දීවරයන් මුහුණ දෙපාන ප්‍රශ්නයට උත්තරයක් නැහැ ඉතින් ඔබතුමා සිලෙක් කමිටි එකෙත් පොරොන්දු වුණා මේ ප්‍රශ්නේ කතා කරලා විසඳුමක් ගේනවා කියලා නමුත් අදත් ඒ ප්‍රශ්නේ විසඳිලා නැහැ රාජ්‍ය තාන්ත්‍රික මට්ටමින් මේ ප්‍රශ්නේ විසඳන්නේ නැතුව මොන බලය බෙදන්න ගියත් බලය බෙදන්න කලින් දීවරයන්ගේ උතුරේ දීවරයන්ගේ දෛනික ජීවිතේ ගැට ගහ ගන්න තෙන් දීවර රස්සාව කරන්න ඉඩ දෙන්න අන්නේ අවස්ථාව ඇති කර ගන්න ඔබතුමාගේ මැදිහත් වීම අත්‍යවශ්‍ය වෙනවා ඒක මම දන්නවා ඔබතුමාට පුද්ගලිකව විසඳන්න බෑ රජයක් විදිහට ඉන්දියානු රජයත් එක්ක රාජතාන්ත්‍රික මට්ටමේ සාකච්ඡා සාකච්ඡා වලින් තමයි විසඳන්න පුළුවන් වෙන්නේ නමුත් අද වෙනකන් ඒක විසඳලා නැහැ ඉන්දියාවට ගිහිල්ලා 13 ගැන මේ කතා කරන්න කලින් උතුරේ දමිළ ජනතාව දමිළ දීවර ජනතාව මුණ දෙන දැවෙන ප්‍රශ්නයට විසඳුමක් වහලා ලබා දෙන්න මැදිහත් වෙන්න සිල්ලා සිටමින් මානතර වෙනවා
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා මෙලට ගරු සරත් වීරසේකර මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 7ක කාලයක් තියෙනවා ඊට පෙර ගරු ඇමතුමා ඩග්ලස් දේවානන්ද ඇමතුමා
ගරු මන්ත්‍රීතුමා අර දැන් අර ස්මාර්ට්ෆෝන් ඇප්ලිකේෂන් තිනවා ඒ අර බෝට් ඕනර්ස් ඒ ඇතුලෙන් ගිහලා බලන්න පුළුවන් ඒගොල්ලන් බෝට් කොතන තියෙන්නේ ෆිෂ් කොහමද තියෙන්නේ කියලා එක බලන්න පුළුවන් අනතකර ටෝකියෝ සම්බන්ධ කතා කරා අදත් උත්සාහ කරා ඒබලඟට ඒක ඕන කියලා. ඉතින් එතන දේශපාලන සෙල්ලම තමයි එතන යනවා. ඒක ටෝකියෝ සම්බන්ධ ප්‍රශ්න වේ. අදත් 100ට වැඩි අදත් ප්‍රොටෙස්ට් කරා ඒගොල්ලන්ට ඒක ඩෙවලොප් කරන ඕන කියලා. අද
ස්තුතියි ගරුතුමා. ගරු විජිතහෙරත් මන්තුමා විවාද
ගරු මන්තුතුමනි ප්‍රදේශයේ ජනතාවට කුමුරු කරගන්න බෑ. ඒක වෙන්නේ මුහුදු රස්සාව කරගන්න බෑ අර කැණීම නිසා දුවිල්ල එලා හානියක් වෙලා ඒකයි මම
කිව්වේ තමයි වෙන ඇත්ත එතන නැහැ ඕන්නම් කැලිම කියලා බලන්න පුළුවන්
ස්තුතියි මිලට ගරු සරත් වීරසේකර මන්ත්‍රීතුමා
ගරු සභාපතිතුමනි ඔට්ටු සහ සූදු බදු සංශෝධන සම්බන්ධයෙන් මාත් එකඟ නොවන දෙයක් තියෙනවා ඒ තමයි වෙනදා විදේශීය සහ දේශීය අය කැසිනෝ වලට කැසිනෝ ශාලාවකට එන්ටර් වෙනකොට නැත්නම් ඇතුළත් වෙනකොට ඩොලර් 100ක් ගත්තා. නමුත් දැන් වෙනකොට ඒක අපේ පුරවැසියන්ව ලංකාවේ පුරවැසියන්ව අධාරිමත් කරන්න කියලා ඒක ඩොලර් 50ට බස්සලා තියෙනවා. මම හිතන්නේ ඒකට ඇත්ත වශයෙන්ම අපිට එකම වෙන්න බෑ. ඒ සම්බන්ධයෙන් මම හිතන්නේ රාජ්‍ය මිති රංජි සිමලා පිටි මෙතුමා තන් ඒ සම්බන්ධයෙන් විවිධ සම්බන්ධ සම්පූර්ණ විස්තරය කරයි. අපි මේ සියල්ලක්ම ඇත්ත වශයෙන්ම මෙතෙන්දී උත්සාහ කරන්නේ අද රට වැටලා තියෙන මේ ආර්ථික අර්බුදයෙන් ඇත්ත වශයෙන්ම ගොඩ එන්න. එවනම් මේ කාර්යතුලදී දෙමළ දේශපාලඥයන්ගේ කාර්යභාරය මොකද්ද? අපි දකිනවා මේ ආර්ථික අර්බුදයෙන් අපි සම්පූර්ණයෙන්ම ගොඩ එන්න අපි පුළුවන් තරම් උත්සාහ ගන්න විට ඔවුන් එක පැත්තකින් බලය ඉල්ලනවා. අනිත් පැත්තෙන් අර දෙමළ නිජබිම කියන මිත්‍යාව සනාථ කරන අපේ බෞද්ධ නටබුන් සම්පූර්ණයෙන්ම විනාශ කරනවා. ඒ වගේම තමයි ඒව ආක්‍රමණය කරනවා. අපි දන්නවා ඓතිහාසික කුරුන්දු විහාරය ගැන අත වශයෙන් මීට පෙරත් විවිධ අවස්ථාවල අපි කතා කරලා තියෙනවා. අපි දන්නවා තේරවාදී බුද්ධාමයේ කේන්ද්‍රස්ථානය තමයි අපේ ලංකාව. ඒ වගේම තමයි උතුරේ තියෙන විශාලතම බෞද්ධ මධ්‍යස්ථාන ටෙම්පල් කම්ප්ලෙක්ස් has been this කුරුන්දි විහාරය තමයි උතුරේ තියෙන විශාලතම බෞද්ධ මධ්‍යස්ථානය. ඒක අත්ත වශයෙන් පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව විසින් සංරක්ෂණය කළා. ඒ සංරක්ෂණය කරන අතුරතුර දෙමළ බෙදුම්වාදී නීතිඥයෝ සහ දේශපාලඥයෝ එකතු වෙලා විවිධ බාධා ඇති කළා. ඔවුන්ට නඩු දැම්මා. නඩු දානකොට ඒ මහේස්ත්‍රාත්වරයා මුලිතිබල ඉන්න මහේස්ත්‍රාත්වරයා ඒවා නවත්තනවා. අත්තිටවන කාලය තුලදී මැරයෝ ගිහිල්ලා ඒ තියෙන සංරක්ෂණය කරපු දේවලුත් කඩාමින් දවනවා සහ පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව පාර්ලිමේන්තුවේ ඉන්න ඒ වෘත්තිකයන්ට මරණීය තන්ජනය එල්ල කරනවා. ඉතින් ඒ තත්ත්වය තුළ උතුරේ සංගනායක අපේ පූජ්‍ය ගල්ගම්මේ සන්තබෝධි හාමුදුරුවන්ගේ කාර්යභාරය මේ අවස්ථාවල ඒව ආරක්ෂා කරන කැපවීම අපි අත් වශයෙන් මේ අවස්ථාවේදී ඉතාම අගය කිරීමේ ලක් කරන්න පුළුවන්. කරු සභාපතිතුමනි, අපේ රටේ කෝවිල් විශාල ප්‍රමාණයක් තියෙනවා. ඒ බෞද්ධයනුත් ගිලේ කෝවිල් වල පුද පූජා පවත්වනවා. නමුත් ඔය කෝවිල් බෝලිය කෝවිල් භූමියට ගිහිල්ලා ඔවුන් ඒ අතරතුර ඒ කෝවිල් භූමියේ බුදු පිළිමයක් තියලා පිරිත් කියන්න පටන් ගන්නෑ. ඒ මොකද හින්දු ආගමකට ගරු කරමින් තමයි බෞද්ධයෝ තේ පුද පූජා පවත්වන්නේ. ඒක තමයි නියම සංහිඳියාව කියන්නේ. නමුත් ඇත්ත වශයෙන්ම ඊයේ මුලතේ උසාවියේදී මහා අරුම පුදුමාකාර තීරණයක් දෙනවා. ඒ තමයි පුරාවිද්‍යා කැණීම් වලින් සනාථ කරලා තියෙනවා ඒ කිසිම කෝවිලක සාධකයක් නැහැ කියලා තියෙද්දිත් ඒ කුරුන්දි පූජා භූමියේ පොංගල් උත්සවය තියන්න මේ මහේස්ත්‍රාත්වරයා ඇත්ත වශයෙන්ම ඊයේ දෙනවා අවසර. ඒ පොංගල් පූජා පවත්වන හින්දු අන්තවාදී කණ්ඩායම් වලට ඔහු දිගින් දිගටම අවසර දෙනවා. එහෙම අවසර දෙන්නේ විහාරාධිපතිවත් කැඳවා නොගෙන උන්වහන්සේටත් මේ අධිකරණයේ හමුවේ කරුණිකයන්ට අවස්ථාවක් නොදී තමයි ඒ වගේ නින්දිත ඉතාම අසාධාරණ තීරණයක් ගන්න. ඇත්ත වශයෙන් පුරාවිද්‍යා නීතිය, පුරාවිද්‍යා ඒ වගේම බෞද්ධ පුරාවිද්‍යා ස්ථානයක් වීම පිළිමදුවත් නොසලකින් තමයි මේ අන්තගාමී තීන්දුව දීලා තියෙන්නේ. අපි දන්නවා පුරාවිද්‍යා පනතේ 31A වගන්තිය මෙන්න මෙහෙම කියලා තියෙනවා. ගුරු සභාපතිතුමනි, යම් තැනත්තං පන්තියක් විසින් පූජනීය ලෙස හෝ ගෞරවාධාරයෙන් හෝ සලකුණු ලබන යම් පැරණි ස්මාරකයන් මත ඒ අසල හෝ ඒ සම්බන්ධයෙන් ඒ පැරණි ස්මාරකයේ පූජනීය ලෙස හෝ ගෞරවාධාරයෙන් සලකුණු ලබන තැනැත්තන්ගේ ආගමික හැඟීම් රිද්දවනසේ හෝ ප්‍රකෝප කරවන සුළු සිදුවීමකට ඉඩ ඇති යම් ක්‍රියාවක් කරන එක්කෙනෙක් වරදකට වදකව යුතුව ඌට සිර දඬුවම් දිය යුතුයි කියලා මේ ආඥාපන්තියේ පැහැදිලිව තියෙද්දිත් ඇත්ත වශයෙන් මේ වගේ කරනකොට බෞද්ධයන්ගේ හිතේ දෙන්නේ නැද්ද? ඒ තීරණය සාධාරණද කියලා මම අහන්න කැමතියි. එහෙමනම් ජාතිවාදී ආගම්වාදී ගැටුම් වලට මුල පුරන්නේ ඒ අසාධාරණ නින්දිත තීරණ වලට විරුද්ධ වන අපිද? එහෙම නැත්නම් ඒ වගේ පොංගල් ඒ වගේ බෞද්ධ සිද්ධාස්ථානයක් තුල පොංගල් පූජාව තියන්න අවසර ඉල්ලන ඒ ජාතිවාදී නීතිඥයන්ට සහ ඒකට අවසර දෙන මේ වගේ ජාතිවාදී මහේස්ත්‍රාත්වරුන්ද කියලා මම අහන්න කැමතියි. මේ රට අධිකරණ විනිසුරුවන් ස්වාධීනව අපක්ෂිතාවතිව කටයුතු නොකරන බවට ඇතැම්මයි පළ කරන අදහස් සනාථ වනසේ කටයුතු කරන ආකාරය පිළිබඳව වහාම පරීක්ෂණයක්
පවත්වනවා.
අධිකරණ සේවා කොමිසමේ සභාවෙන්ද ඒ වගේම අධිකරණ අමාත්‍යතුමාගෙන්ද මේ අවස්ථාව ඉල්ලා සිටිනවා. ඒ වගේම මේ නියෝගය හරහා ඇතුළේ ඇති අනිත්‍ය ප්‍රතිවිපාක වැළැක්වීම සඳහා මේ පුද පූජා පැවැත්වීම වළක්වන ලෙස මම ජනාධිපති ඇතුළු බලධාරීන්ගෙනුත් ඉල්ලා සිටිනවා. ඒ වගේම තමයි නීතිඥ සංගමයෙන් මා කියා සිටිනවා මීට වඩා රට ගැන ජාතීන් ගැන සමගිය ගැන හිතලා ලිපි නිකුත් කරන්න කියලා. දැන් හෙට වෙනකොට පාර්ලිමේන්තු වරප්‍රසාද වලට මුවා වෙලා අධිකරණයට අපහාස කරා කියලා මා සම්බන්ධයෙන් තවත් නිවේදන නිකුත් නොකර ඊට ප්‍රථම ජාතිවාදී දෙමළ දේශපාලඥයන්ගේ පැත්ත නොගෙන සාධාරණව බලා අවංකව තම අදහස් ප්‍රකාශ කරන ලෙසත් මම නීතිඥ සංගමයේ ඉල්ලා තියෙනවා. ඒ වගේම තමයි අපි දන්නවා අද උදෑසන ගරු ජනාධිපතිතුමා 13 වෙනි සංශෝධනය ගැන කතා කළා. ගරු සභාපතිතුමනි, මම උතුරේ බෞද්ධ නටබුන් තියෙන ස්ථානවලට ගියා. අපි දැක්කා වඩුන්නාගල ඓතිහාසික බෞද්ධ සිද්ධාස්ථාන ඉතා පැරණි චෛත්‍ය බිමට සමතලා කරලා පාදුම් මත සිවිලිංග තියලා පූජා පවත්වනවා. එතකොට බෞද්ධ නටබුන් ගල් කණු සඳකඩ පහන් විනාශ කළා, පොළොවට හංගලා. ඉතින් ඉඩම් බලතල නැතුව එහෙම කරනවා නම් ඒ බලය ලැබුණම කොහොම වේද කියලා මම අහන්න කැමතියි. උතුරේ හඳුනාගත් බෞද්ධ සිද්ධාස්ථාන 1000කට වඩා තියෙනවා. මේව තමයි අපේ උරුමය. මේ උරුමය අයිති සිංහල බෞද්ධයන්ට පමණක් නෙමෙයි. ඒක තමයි මිස්කන්සෙප්ෂන් එක, වැරදි අවබෝධය. මේ සියලුම බෞද්ධ නටබුන් බෞද්ධ සිද්ධාස්ථානයේ උරුමය අයිති සිංහල බෞද්ධයන්ට පමණක් නෙමෙයි, සමස්ත ශ්‍රී ලාංකේය ජනතාවටමයි. එහෙම හිතන්නේ නැති අන්තවාදී දේශපාලඥයෝ ඉන්නා තාක් කල් 13 ගැන කතා කරන්නවත් අපි කැමති නැහැ කියලා මේ අවස්ථාවේදී අපි කියා සිටිනවා. අනික මේ රට ආර්ථික අරුබිනේ පෙළෙනකොට උතුරට බලය ඉල්ලන්නේ කවුද? විශේෂයෙන්ම ද්‍රවිඩ සන්ධානය. ද්‍රවිඩ සන්ධානය කියන්නේ කොටි සංවිධානයේ දේශපාලන හස්තය. ඔවුන්ට අවුරුදු 30ක් තිස්සේ යුද්ධ කරලා ගන්න බැරි වෙච්ච දේ දැන් ද්‍රවිඩ සන්ධානයට අපි තැටියක තියලා දෙන්න හදනවා. ඒක ඉතාම අසාධාරණයි. මොකද 29000ක් මැරුණා, 14000ක් ආබාධිත වුණා මේ යුද්ධෙදී. ඒ වගේම ජනාධිපතිතුමා කිව්වා පළාත් සභාවට රුපියල් බිලියන 550ක් වාර්ෂිකව ගෙවල තියෙනවා කියලා. පළාත්
සභාවේ
ඒ වගේම තමයි පළාත් 9යි මධ්‍යම ආණ්ඩුවයි ගත්තම කෘෂිකාර්මික අමාත්‍යවරු 10ක් හිටියා. අද කෘෂිකාර්මාන්තය දිනු වෙලා තියෙනවාද? අධ්‍යාපන අමාත්‍යවරු 10ක් හිටියා. අද අධ්‍යාපනය දියුණුවලා තියෙනවද සෞඛ්‍ය මතුරු 10ක් හිටිය අද සෞඛ්‍ය දියුණුවලා තියෙනවද මේක සුදු අලිය කියලා අපි හැමෝම දන්නවා ඒක නිසා මේ පළාත් සභාව ඇත්ත වශයෙන්ම අහෝසි කළා අපි දන්නවා ජනවරම තියෙන අලුත් ව්‍යවස්ථාවකට ඒ අලුත් ව්‍යවස්ථාවේ කැටුම්පත සාකච්ඡාවට භාජනය කරමු කියලා මින් මගේ වචන සල්පෙමින් සමාප්ත කරනවා ස්තුතියි
ස්තුතියි කරමු මන්ත්‍රීතුමා